కల్పవేలి, కల్పవృక్షిణి వేలు, బౌధ్రితే బౌ సరస్వతేనే సంభాళి సాచవి సాచవీને ટેકા મૂકીને વેલો ચડાવવા માટે લાકડું લાકડીનો આધાર આપીને મોટી કરી હોય. બહુવિધિ લાલી, ખૂબ લાડકોડથી છેરીને સાચવી હોય, ખેડૂતને માંડવો કરવાનો વેલા ચડાવવાનો હોય ને, ચાલો બી થામે પછી ઉગે ત્યાર પછીથી આજુબાજુ માંડવો બાંધે, કેને જલ્દી વિકસતા ચડતા વાર ન લાગે, એટલે સરસ મજાનો માડવો એવો બનાવે લાકડીઓ ઉભી કરીને કે વેલાને વિકાસ થતા અડચણ ન પડે, જલ્દી મોટો થઈ જાય ને ફૂલે ફલે. બાકી જો એને આધાર ના મળે ને, નીચે નીચે ઘૂંચ્યા કરે, વધે નહીં અને ફૂલ કે ફળ પણ ના આવે. એટલે કૌશલ્યામાં કદાચ બગીચાને સમજતા હશે, અને એટલે કહ્યું કે કલ્પવેલી જેમ બહુવિધિ લાલી, ખૂબ સાચવામાં ખૂબ સાચવું. એક બાળક ઉછેરવું ને એક વૃક્ષ ઉછેરવું બે હરખા હોય છે. ખેડૂત કે આંબા ઉછેરો ને દીકરા ઉછેરો, હરખા આંબા જલ્દી ના ઉછરે. એટલે એને બહુ જ સાચવવા પડે. કૌશલ્યામાં કે છે કે મારી આ દીકરી જેવી પુત્ર વધુને મેં કેટલી બધી સાચવી, જ્યારથી આવી ત્યારથી કલ્પ વેલીજીની જેમ કલ્પવૃક્ષની વેલને સાચવું ને, એમ એને ખૂબ લાડથી કોડથી ખૂબ જ એની ચિંતા કર લાગણી પૂર્વક એની એનું જતન કર્યું છે. સિંચ સ્નેહ સલી, અને સ્નેહના જળ એને સિંચ્યા છે. સ્નેહના જળ સિંચી એને પાલવી, આ પાલવી છે અમે. ફૂલત ફલત ભયવ વિધિ બામા, પણ સરસ મજાનો વેલો માડવા ઉપર આમ છવાઈ ગયો હોય, ફૂલે કળીઓ આવી હોય, ફૂલ બેસી ગયા હોય, નાના નાના મરવા પણ આવી ગયા હોય, પણ તે જ વખતે કોક એને ઉખેડી નાખે, કાપી નાખે, તો કે છે ફૂલત ફલત ભયવ વિધિ બામા, આ વિધાતા કેવો વાંકો, આટલો સરસ મજાનો વેલો, દ્રાક્ષનો વેલો હોય, સરસ મજાની દ્રાક્ષ આવતી હોય અને એને કોઈ અધવચ્ચેથી કાપી નાખે, ઉખેડી નાખે, તો કે છે જ્યારે બરાબર એને ફળવાનો સમય આવ્યો તે વખતે આ શું થયું, ઓ વિધાતા તું આવો કેવો વક્ર અક્કલ વાળો, વાંકી બુદ્ધિ વાળો, કે આવું વિપરીત ને વિપરીત, અવળું ને અવળું લખ્યા કરું છું અમારા પ્રયોગમાં, કે જ્યારે બધી રીતે તૈયાર કરી ફૂલત ફલત, અને વિધાતા તું વાંકો થઈ ગયો, અમારે આ દશા જોવાની. એટલે માં તો સમજી જ ગયા છે કે સીતાજી સાથે રહી જ નહીં, અહીંયા રાજમહેલમાં રહી જ નહીં શકે, એ સાથે જશે. એટલે કે છે જાનીને જાય કાહ પર, આનું પરિણામ શું આવશે એ મને કઈ સમજાતું નથી. જેમ કહ્યું ને, સાથે જશે કી તનું પ્રાણ કેવલ પ્રાણ, પ્રાણ સાથે શરીર જશે કે એકલું શરીર અહીંયા રહેશે ને પ્રાણ ભગવાનની સાથે જશે. કાહ ન જાન જાની જાય કાહ, વિધિ કર્તવ્ય પર છે ને બસ, દેવનો ભાવાર્થ એક જ છે. અર્ધી ચોપાઈ ત્યાં પણ એ પણ કે છે વિધિ કર્તવ્ય કછું જાય ને જાના, વિધાતાનું કર્તવ્ય શું છે એને કોઈ આંબી શક્યું, કોઈ કળી શક્યું નથી, કોઈ પામી શક્યું નથી. અને એ જ વાતને ફરી કે છે જાની ને જાય, આનું પરિણામ શું આવશે. સાસુ તરીકે માં વિચાર છે કે મને સમજાતું નથી, આનું શું પરિણામ આવશે. આખા અયોધ્યાનું, આખા કુટુંબનું, મારું, સીતાનું, આ બધાના શું પરિણામ હશે, કઈ સૂજતું નથી, જેમ ઘણી વાર માણસ કહે ને, કઈ સૂજ પડતી નથી, જાની ને જા શું થશે, કઈ સમજાતું નથી, માણસ હતાશ થઈ જાય, ભગ્ન હૃદય થઈ જાય. સાસુ તરીકે પુત્ર વધુ ને કેવા સાચવ્યા છે, અને રાજમહેલ ના સુખ વૈભવ કેવા છે, અને પિતાને ત્યાં પણ જેને કઈ દુઃખ ક્યારે જોયું નથી, લેશ માત્ર દુઃખ જોયું નથી, અને વૈભવ છે, રાજવૈભવ સ્વાભાવિક છે. પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, આપણે કે હા ભાઈ તમારે તો ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, પલંગ ઉપરથી હિંચકે હિંચકે ખાટલે, ખાટલે પાટલે, આમ પલંગ પીઠ તજી ગોદ હિંડોરા, સિયન દિન પદ અવન. એને ક્યારે આ ઉઘાડી ખુલ્લી જમીન ઉપર પગ નથી મૂક્યો, કઠોર જમીન, સખત જમીન, કાંકરાવાળી, કાંટાવાળી, એની ઉપર ક્યારે ઉઘાડો પગ મૂક્યો નથી. ઘરમાં દૂધ માગે, પાણી માગે ત્યાં દૂધ મળતા હોય, અને આવા લાલન પાલનથી ઉછેરેલી હોય, સિયાના દિન ક્યારે એના વૈભવમાંથી સુખ સગવડો એટલી બધી. બાપને ઘેર તો પલવાઈ હોય તો કેવી પલવાઈ, ભલે સાસરે જાય તો બહુ સંભાળવું પડે, સાચવવું પડે, ઘણા મેણા ટાણા કઈક સાંભળીને એકાંતમાં એકલા આંખ ભીજવીને પાલવથી લૂછવી પડતી, દરેકને અનુભવ થાય. બાપનું ઘર છોડી નીકળ્યા પિયરથી સાસરે આવ્યા પછી કઈ કુક્ષ્યાત બોલી જાય ને તો એવો ઘા લાગે, ને એ જયારે બધી બહુ પરિસ્થિતિ ઉભી થાય તેના કરતા તો ના પરણ્યા હોય એમ. અને ક્યારેક બે એકલા હોય ને કઈક લડે ઝઘડે ને કઈક ફરિયા હારા બોલ્યા છે ત્યાં કરતા, તો સિંહ ને દિન ને પગ અવની કઠ, જે પિતાના ઘરમાં આવી વૈભવની સાહેબ એને લાડકોડું છે, અને પતિને ઘેર પણ એટલા જ લાડકોડથી સાસુએ સાચવ્યા છે. ત્યાંથી પિયરમાંથી સાસરે આવ્યા પછી કોઈ જાતનું દુઃખ પડ્યું નથી, અને સિંહના દિનના પગ અવની કઠોરા, ક્યારે પણ ખુલ્લો પગ ધરતી ઉપર ઉપર ક્યારે માંડ્યો નથી. હે સીતા, સાસુ માં બેઠા હોય ને પોળા થઈને, બેટા પેલો દીવો ધોઈ નાખી બાણું અટકાવજે, એવું કહ્યું નથી કે દીપ બાતી ને તારણ કહે, દીવો લવાનું નાખે, સુતા હોય ભારે શરીર હોય, ઉઠવા બેસવા મુશ્કેલ પડતી હોય, તો વહુ ને એક એક આ બાણું આડું કર કે દીવો લઈ, પણ એવું ક્યારે કહ્યું નથી. જીવન મોરી જેમ જોગવત રહે, જેમ જીવનનું જીવન જીવવા માટેની જે કઈ આશાઓ છે, જે કઈ અંદરના સંકલ્પો છે, અને એક એક મારે હજુ આ કામ કરવાના છે, હજુ આટલું બાકી છે, જીવવાની જેમ જીજીવિષા, અને જીજીવિષાના કારણો હોય, અને એને કારણે તો કે જીવન મોરી જેમી જોગવત રહે, જેમ પોતાના લક્ષ ને ધ્યેય ને સાચવી રાખે, તપસ્વી પરમને પામવા માટે જપ તપને માટે પોતાની જાતને જીજીવિષાથી ટકાવી રાખે, એમ અહિયાં કૌશલ્યામાં કે અમારી તો જીવનની મૂળ જડીબુટ્ટી છે, અને એને સાચવી છે કે અમારું ભવિષ્ય છે, રઘુવંશનું રઘુકુલનું આ ભવિષ્ય છે, સાચવવું તો પડે. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં કઈક દરેક ચીજ સાચવે, ઘર સાચવે, કેમ કે અમે તો હવે ફરવારી ગયા છે, પણ છોકરાને કઈક સુખી તો થાય, એટલે એના માટે કઈક એમ જીએને મોરી જેમી જોગવત રહી એને સાચવી રાખે, ક્યાં તો મિલકત છે, સાચવવી પડે, સુખી થઈશું. તો જેમ બાળકો યુવાનો એ રાષ્ટ્રનું ધન છે, રાષ્ટ્રનું ભવિષ્ય છે, એમ જે કે એ ભાવ છે, જી અને મોર જીમી જોગવાઈ એનું જતન કરવું રહ્યું, એને સાચવવું રહ્યું, એને કંઈ ગમે તેમ બાળકને ચાલો ઘરમાં પજવે છે ટ્યુશને મોકલી દો, નિશાળે મોકલી દો, એમ નહીં સંસ્કાર ક્યારે આપી શકશો. જાલે છે ને એમાં લે 100 રૂપિયા જઈને વેબસાઇટમાં જોયા કરજો, કયું સેન્ટર કે છે, સાયબરમાં જજે, મોકલી દીધો, ઘરમાં પડી દીધો, છોકરા કે ટ્યુશન જા કે સ્કૂલ જા, હાચવવા માટે એ રીત નથી. અને એ રીતે તમે એને હડસેલી જ રાખશો ને, આઘા રાખશો ને, તો પછી આવનારા ભવિષ્યમાં તમને હડસેલી ને આઘા રાખશે. એક માનસિક સાયકોલોજી છે, તમે જેવા એને અડઘા રાખશો. એક પ્રસંગ આપણે વાંચેલો, બહુ સંપન્ન ઘર, એને એના છોકરાને ખૂબ સરસ સારામાં સારી સંસ્થાઓમાં ખૂબ પૈસા ખર્ચીને ભણાવ્યો, જેટલે જેટલી ફી થાય ભલે જ ફી થાય, એમાં આજે હોય છે ને બાલ મંદિરમાં ભણવા તો 40,000 ને 50,000, એટલે બાલ મંદિરમાં ભણાવવાના, એવી સારી સારી સંસ્થામાં એને તે દાડે ભણાવ્યો, ભણી ગણીને સરસ સારી રીતે ભણ્યો, મોટો થયો, કમાવા માંડ્યો ખૂબ. પછી મા બાપની સાથે બેસીને હળવાશથી ગયો કે છે કે તમે મને ખૂબ સરસ ભણાવ્યો, સારી સારી સંસ્થાઓમાં ખૂબ પૈસો ખર્ચ્યો, હવે મને એવો વિચાર આવ્યો છે કે તમને કોઈક સારા વૃદ્ધાશ્રમની અંદર મૂકાવું. આ આઘાત અને પ્રત્યાઘાત તમે સાથે રાખ્યા હશે, એની સાથે બેસીને સંસ્કાર સિંચ્યા હશે, એનું નિકટપણું રાખ્યું હશે, પણ જ્યાં એની વાત તમે નહીં સાંભળો, તમારી વાત એને નહીં સંભળાવો, તો અંતર વધતું જવાનું, જેને પેઢીનો અંતર કે છે એ વધતા જાય. પછી એકબીજા વચ્ચે વિચાર ભેદ થાય, મન ભેદ થાય, જીવન ભેદ થાય, ઉભા રહેવાની ઈચ્છા. પણ અહીંયા કૌશલ્યામાં કે છે કે જી અને મોર જીમી જોગવાઈ રાવ, નિકટતા. બાળકોની સાથે બેસવાનો સમય કાઢો, પૈસા નહીં આપીએ તો ચાલશે વારસાની અંદર, પણ નજીક બેસાડી તમે એને માટે સમય આપો, એ તમારા માટે સમય આપે, એની વાત તમે સાંભળો, તમારી વાત એને સંભળાવો, નિકટતા જેટલી રહેશે એટલું જ જીવ અને મોરી જેમી જોગવાઈ જોગવત રહે. આ રીતે આપણા વારસદારોને નું જતન કરવું રહ્યું, એને સંસ્કાર આપો. પણ અંતર જો વધશે ને તો તમારો ભાવે નહીં પૂછશે, તમે કહેશે ચલો હવે અમારું છે, જાઓ ગઈડા ઘરની અંદર. આ ચોપાઈને દરેકે સમજવાની જરૂર છે કે એનું જતન કરો. આપણી પેઢી છે, આપણી ભવિષ્ય છે, જીવ અને મોરી જીમી જોગવત, એનું જતન કરવાનું હોય, એને હળસેલવાના ના હોય, દૂર હટાવવાના ના હોય. સાયબરમાં મોકલશો પછી શું જોવે છે, શું કરે તમને શી ખબર પડશે, કઈ કોન્ટેક્ટ સાધ્યા છે, તમને દીધા રડાવશે, દીધા તમે શું કરશો. મા બાપ તરીકે બહુ પૈસા જ માટે લે સાયબરમાં 500 લઈ જા, સાયબરમાં કોણ જોડ વાતો કરે છે, તમને એકદા રડાવશે, દીધા શું કરશો. એટલે આવા ભાવથી નજીક નિકટતા કેળવો કે જેથી બાળકને વાત્સલ્ય મળે, પ્રેમ મળે. અને સીતાજીને પાસેથી સાસુ તરીકે કૌશલ્યા માએ મેળ્યા છે, અને પુત્રવધુ તરીકે સાસુ પાસેથી સીતાજીએ મેળ્યા છે. અને એટલે સુધી કહ્યું દીપ બાતી નહીં ઠા, કોઈ દાડક બેટા દીવો ઓલવી ગયા ઓલવ્યાય એવો કામનો ફેરો પણ નથી કયો, એટલી એટલું એનું જતન કર્યું છે, એટલા સાચવ્યા છે. હજુ સીતાજી બોલ્યા તો નથી કે મારે સાથે જવું છે, પણ હંમેશા માણસની નજીક નિકટ ઉભા અને હાવભાવ પરથી ખબર પડી જાય, માનસિક રીતે સાયકોલોજી ક્યાં જવાની તૈયારી એની છે, એ રહેશે જ નહીં. એટલે સીતાજીના બોલતા પહેલા, કારણ કે નિકટતા હોય એટલે એકબીજાના મનને વિચારોને કળી પામવા એ બહુ સહેલું છે, કે તરત સમજી જાય કે આ શું કહેવા માંગે, શું કહેશે, આ શું કરશે. ઘરમાં તોડફોડ કરનારા સાથે ગુસ્સે થયા હોય ને, બે એને ગુસ્સે કરશે ને તો ખાલી નકામું, ખોટું નુકસાન કરશે આપણે સમજી. એટલે એને એની પાસે ચૂપ રહેવું પડે. ત્યાં તોફાન કરશે, નુકસાન કરશે, માટે એને છણછેડશો નહીં. દરેક સમજ. તો માં કૌશલ્યાની સાથે પુત્રવધુ અને વહુ અને સાસુ તરીકે એટલા બધા એકબીજાને પરિચિત થઈ ગયા છે, ઓળખી ગયા છે, એટલે કૌશલ્ય માં બે બોલે છે, આ મારી પુત્રવધુ સોઈસીએ ચલને ચહતી બને. જવા ઈચ્છે રહ્યા છે પણ મોડે બોલતા, કારણ મર્યાદા છે. મર્યાદાનો ભંગ પણ ન થાય અને પોતાની ઈચ્છા પણ પૂરી થાય. એટલે આ રીતે ઈચ્છિત એક પોતાને જવું જ, છતાંય મોડું ખુલતું નથી. કહું ના કહું, આ કહેવાય કે ના કહેવાય, ઘરના વડીલોની આમન્યા તોડાય નહીં. એ પૂછે તો જ બોલાય. તો એ પહેલેથી ના, હું તો જવાની જ, તમે ના કહેશો તોય. મનમાં ઈચ્છા છે પણ વ્યક્ત કેવી રીતે કરે. નમિત મુખ સીતા નખ લેખ હતી ધરની. બસ આમ મોઢું નીચું રાખી અને અંગૂઠાના નખથી આમ જાણે ભોંય ખોતરતા હોય એટલે ખબર પડી જાય. કોઈ પણ વ્યક્તિ જયારે બેઠા બેઠા કઈ પણ એ કરતા હોય ત્યારે ખબર પડે કે એના મનની અંદર કઈક વિચારો ચાલી રહ્યા છે. કઈક જો સ્થિરતા, કોઈ વિચાર ના ચાલે, સ્થિરતા બિલકુલ શાંતિથી બેસી રહેશે, આંગળી સરખી નહીં હાલે. ઘણા માણસો ખુરશી બેઠા હોય, કશું કામ ના હોય ને, આ બેઠા બેઠા આમ પગ હલાવ્યા કરે, એ મનની ચંચળતા છે. અંદર સ્થિરતા નથી. કઈ પણ બહારનું કઈ આંખો હાલ્યા કરે, આ તો સમજી લેવાનું કે અંદર સ્થિરતા નથી. જયારે પગ હલાવે કે કઈક વિચારમાં છે, એમ સીતાજી પોતાના પગના નખથી આમ ધીરે ધીરે સહેજ સહેજ જમીન ભોંય ખોતરતા હોય એમ, એટલે એ હાવભાવથી ખબર પડી ગઈ. સોઈ સીએ ચલન ચહતી બન સાથ. સીતાજી વનમાં સાથે જવા ઈચ્છી રહ્યા છે.